નવીન ઓરના મિત્રો. પહેલી વાર હું સુરજભાઈને મળ્યો ત્યારે ગોધરામાં હું ટેલિફોન ઓપરેટર હતો. સ્ટાર્ટેડ માય કેરિયર એઝ અ ટેલિફોન ઓપરેટર. મારે ભણવું નહોતું તે વખતે અમેરિકામાં જ્યારે ઇવાન ઇલિશ અને એવરેટ રેમર ડિસ્કુલિંગ સોસાયટીની મૂવમેન્ટ ચલાવતા હતા એ વાંચી એટલે મેં પણ નક્કી કર્યું નથી ભણવું. એટલે કોલેજથી હું દૂર રહ્યો. કોઈક બળજબરીથી મારા બધી ટ્યુશન ફી ભરી આવ્યું. હું ભણવા ગયો, પરીક્ષાની ગાઈડ વાંચીને એક્ઝામ આપી અને 58% આવ્યા. મને થયું સારું, આ તો સારું છે ભણવાનું, આ કંઈ કરવાનું નહીં, આપણને પાસ થઈ જઈએ છે. એટલે બીએ થયા પછી બધા ટેલિફોન ઓપરેટર મને કહેશે કે બાપુ તું વડોદરા ભણવા જા સુરજભાઈ પાસે, તને અમે રોજ રાતની નોકરી આપીશું અને રાત્રે નોકરી કરજે, દિવસે ત્યાં ભણવા જજે. અને એ રીતે સુરેશભાઈ પાસે હું પહેલી વાર ગયો અને એમને કહ્યું કે મારે એમ એ કરવું છે અને આ ફોર્મ છે, તમે એમાં સહી કરી આપો. તો મારી સામે જોઈને કહે છે અંગ્રેજી આવડે છે? આખું આવડે છે. ના આવડે તો ડિક્શનરી જોઈ લો, ડિક્શનરી વાળું અંગ્રેજી નહીં ચાલે, જાઓ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈ લો, એમએસમાં નહીં આવતા. એટલે હું પાછો ગયો. પાછો ગયો પછી બધા પાછા મારા મિત્રો ટેલિફોન ઓપરેટર્સ બધા જે હતા એ પાછા કે અરે તને અંગ્રેજી આવડે છે, તારે કહેવું જોઈએ કે તને અંગ્રેજી આવડે છે. પણ એટલું બધું સારું ક્યાં આવડે છે, તકે તને આવડે છે. એટલે ફરી વાર ગયો અને જઈને કહ્યું અંગ્રેજી આવડે છે, હવે એડમિશન આપો. તો પછી એમણે કહ્યું કે મને ટેસ્ટ કરવા દો. મેં કહ્યું આપો ટેસ્ટ. એટલે કાપકામાં પુસ્તક કાઢ્યું અને મને કહે છે કે આ વાર્તા વાંચો અને એનો મને સમજાવો. હજી મને એ વાર્તા યાદ છે કે પોલીસ ઊભો છે ને ટાવર છે ને ટાવરના ઘડિયાળના કાંટા જુએ છે ને બધું. પછી કે સારું આપી દો એડમિશન. તમે કયા કોર્સીસ લેશો? મેં તમે જે ભણાવો છો તે તાકે હું તો બધા અઘરા કોર્સ ભણાવું છું, ફિનોમિનોલોજી ને આવું બધું. મેં મારે બધું અઘરું જ ભણવું છે. અને પછી મેં એમને કહ્યું કે મેં જે કંઈ લખાણ લખ્યા છે બધા જ બાળી મૂકીને અહીં આવ્યો છું. મારે નવેસરથી સાહિત્ય શું છે જાણવું છે અને તમે મને એ રીતે ટ્રેન કરો. અને એમની સાથે આ રીતે જોડાયો અને હું ક્લાસમાં બહુ નથી ભણ્યો એમની સાથે, બહુ ઓછું. એટલે કે રીલકે કાપકા કે બધા જે સર્જકો એમને જે ઇન્ટ્રોડ્યુસ કરે ને પહેલી વાર અને ફિનોમિનોલોજીને એક્ઝિસ્ટન્શિયાલિઝમ જે ફિલોસોફી એ ક્લાસમાં ભણ્યો, પણ એના કરતાં વધારે હું એમની સાથેના અંગત એમની જે બપોરે જે રિસેસ પડે ક્લાસીસ પૂરા થાય પછી એમની ઓફિસમાં જઈને બેસીએ ત્યારે વધારે ભણે. હું ત્યાં બેસું એટલે કોઈ પુસ્તક કાઢે અને પછી વાંચીને સમજાવે. અને તે વખતે ફિલોસોફી વિવેચન આ બધું જ એમણે સમજાવેલું અને એમાંથી એક ટ્રિગર થઈ ગયું. પછી તો એક આખું એક શું કહેવાય કે જીવનમાં એક જ માર્ગ મારા માટે બની રહ્યો, સતત જાણવું ભણવું જાણવું. આવતીકાલે જે બનનારી છે ફિલોસોફી જે આવનારી છે અત્યારે જે ગર્ભાવસ્થામાં છે એ પણ ઘણીવાર મને મળી રહેતી હોય છે. સદનસીબે યુરોપમાં કેટલાક ફિલોસોફર છે કે એમનું પુસ્તક પ્રગટ થવાનું એ પહેલાં તો ઘણીવાર મને કોપી પીડીએફમાં મોકલી આપે કે બાપુ આ તને ગમશે એમ કે. અને પછીના બીજા મહિનામાં કદાચ અહીંયા અમેરિકામાં એ પુસ્તક પબ્લિશ થાય અંગ્રેજી ટ્રાન્સલેશનમાં. એટલે આ રીતે સતત જે આ જે ફોર્સ છે એ ફોર્સ આઈ થિંક આઈ હેવ ઇનહેરિટેડ ફ્રોમ સુરેશ જોશી એન્ડ ધેટ ઇઝ વોટ આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ટુડે. કેમેરે સાહિત્ય વિચારણા આખો આપણો જે વિષય છે તે છે કે સુરેશ જોશીની સાહિત્ય વિચારણા શું છે. અને કોઈને પણ પહેલો પ્રશ્ન એ થશે કે સાહિત્ય વિચારણા એટલે શું, આ બધી કઈ બલાનું નામ છે. અને બીજો પ્રશ્ન એ થાય કે આપણે એના વિશે શા માટે જાણવું જોઈએ. તો આ પહેલો જે પ્રશ્ન કે સાહિત્ય વિચારણા શું છે અને આપણે શા માટે જાણવું જોઈએ, એનો એક બહુ સિમ્પલ સાદો જવાબ છે કે જ્યારે કોઈ પણ માણસ સર્જન કરે પછી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, અપો હોય, સુરેશ જોશી હોય, બાપુ સુતાર હોય કે કોઈ પણ હોય કે કાજલબેન હોય, એના મનમાં સાહિત્ય શું છે એની કોઈ ચોક્કસ એવી સમજ પડેલી હોય છે. કેટલીક વાર જેમાં આધુનિકતા આવી એમ એમ શું થયું કે સાહિત્યકાર પોતાના વિશે વાત કરતો રહ્યો કે હું આ સાહિત્ય મારા માટે આ છે તે છે. મીરાબાઈના જમાનામાં કે નરસિંહ મહેતાના જમાનામાં કે ગંગા સતીના જમાનામાં એ કહેવાની જરૂર નથી, પણ દેટ ઇટ ડઝન્ટ મીન કે એમની કોઈ સાહિત્યની કોઈ કન્સેપ્ટ નથી, એમની કોઈ વિચારણા નથી. એ નરસિંહની કવિતા ઉપરથી તમે એમની વિચારણાને રિકન્સ્ટ્રક્ટ કરી શકો. રાજીએ કઈ લખ્યું નથી, તો પણ ઘણી વાર હું એનું એક સરસ ઉદાહરણ આપું છું. એક એની માઇનોર કવિતા છે, અને હું માનું છું કે મોટાભાગના સર્જકોની જે માઇનર લખાણ હોય છે એમાં એમની સાહિત્ય વિચારણા બહુ સરળતાથી પકડી શકાતી એવી હોય છે. એ નાનકડી કવિતામાં એક સોલ્જર સૈનિક એ પથારીમાં બેઠો છે, હોસ્પિટલમાં ઘવાયેલો છે, અને એના વતનનો કાગળ લખી રહ્યો છે ત્યારે લખે છે કે લખવું ત્યાં થાય સ્પર્શ સહુનો. હવે જે ગામડામાં છે એને ખબર છે કે જ્યારે કાગળ લખવા બેસે ત્યારે કઈ રીતે લખાય છે. મારા મા બાપ મને પહેલા કાગળ લખતા, હવે તો બંધ થઈ ગયા કારણ કે ફોન બહુ સરળ થઈ થઈ ગયા. એટલે તો એમ કે એતાન શ્રી ગામ ફિલાડેલ્ફિયા મધ્ય રાજમાન રાજશ્રી બાહુભાઈ સુથાર તથા આડોશી પાડોશી જે બધા, હવે આપણે કોઈ ઓળખતા ના હોય, આખા ગામના નામ પાછા આવે અને છેલ્લે બે લાઈનમાં હકાગળ મળીને આગળ લખ્યું. રઘુવીરભાઈ બધા કહેશે કે નથી તો નિરોધન, જેમ સુરેશ જોશી કહેશે એમ. એનો અર્થ એ થયો કે રાવજી પાસે ત્રીજું જ કોઈ પોએટિક્સ હતું જે આપણે જે સમજી નથી શક્યા, જે આપણે એની કવિતાના આધારે આપણે એને હજી એનું આખું જે શોધવાનું છે બાકી રાખ્યું છે. હજી આપણી વિદ્વતા ત્યાં સુધી પહોંચી નથી, કલેક્ટિવ વિદ્વતા એવું છે. તો એ સાહિત્ય વિચારણા સુરેશ જોશીએ તો બે રીતે કર્યું છે. એમણે લખ્યું પણ છે કે પોતે સાહિત્ય શું છે એના વિશે ઘણું બધું લખ્યું છે, વિવેચનના ઘણા બધા પુસ્તકો છે એમના, અને સર્જન પણ કર્યું છે. એટલે આજે મેં એવું નક્કી કર્યું કે એમના એમના જે વિવેચનના આધારે બહુ લાંબી વાત કરવાનું તે તો કોઈ પણ પુસ્તકમાંથી તમે વાંચી શકો, પણ એમણે એવી વાર્તા લખી હોય કે જેમાંથી એમનું કાવ્યશાસ્ત્ર એમની સાહિત્ય વિચારણા પણ પ્રગટ થતી હોય તે કયા પ્રકારની હોય, અને એ કઈ રીતે આપણી સમક્ષ રજૂ કરે છે, અને કઈ રીતે આપણને સુરેશ જોશીને સમજવામાં મદદરૂપ બને છે, આટલા મુદ્દા મારા મનમાં અત્યારે છે. અને એવું બહુ રફલી કહીએ તો મારું માનવું છે કે જો આપણને ખબર પડે કે આ સાહિત્યકારની સાહિત્ય વિચારણા શું છે તો આપણને એનું સાહિત્ય સમજવા માટેની એક કૂચી મળે, એક એક ચાવી મળી જાય. અને પછી કોઈ એમ કે ભાઈ મને સુરેશ જોશી નથી સમજાતા, ત્યારે એનો અર્થ હું એમ નથી કરતો કે એ માણસને રસ નથી અથવા તો એને કંઈ આવડતું નથી. હું એનો અર્થ એવો કરું છું કે એની પાસે સુરેશ જોશીને સમજવા માટેની જે કૂંચી જોઈએ એ કૂંચી હજી એને મળી નથી. હવે એ તો મેળવવાનો પ્રયત્ન પોતે જ કરવો પડે. હું મારા ઘરની કૂંચી કોઈને આપવું એ બરાબર છે, પણ સુરેશ જોશીના ઘરની કૂંચી જોઈ તો આપણે વિવેચન વાંચવા જોઈએ, બીજા એમના વિષયના ક્યાંક મળી પણ જાય આપણને લ્યુ. એટલે એ જે છે એના થોડાક અહીંયા નમૂના છે. પછી મારે બીજો કોઈ મને ઘણી વાર આવા પ્રશ્નો બધા મિત્રો પૂછતા હોય છે કે સુરેશ જોશીની સમજવા માટે આ બધી કૂંચીઓની જરૂર પડે છે તમને, નરસિંહ મહેતા કે મીરાબાઈને સમજવા માટે અમારે ક્યાં કૂંચીની જરૂર પડે છે? એ તો સમજાઈ જાય છે, યસ, પણ તમને ખબર નથી કે તમે એ કૂંચી એ વારસામાં મેળવેલી છે. બહુ સાચી વાત છે, તમે નરસિંહ મહેતાની કોઈ પણ બહુ સાદી કવિતા લો, સુખ દુઃખ મન મોહન હાડિયા, તો શરૂઆતની પહેલી શરૂઆતની પંક્તિ અને છેલ્લી પંક્તિ એને બાદ કરતા બાકીની બધી જ પંક્તિઓમાં કોઈક ને કોઈક માઇથોલોજીકલ રેફરન્સીસ છે, પુરાણ કલ્પનો છે. એમાં તારામતી હરિશ્ચંદ્રની વાત છે, નળ રાજા સરફો નરનહી, નળ અને દમયંતીની વાર્તા છે, પાંડવની વાત છે, શિવ અને બિલડી સંવાદ એ બહુ જાણીતી વાત એ પણ છે. હવે આપણને આ ખબર છે એટલે જ્યારે નરસિંહનું આ સુખ દુઃખ મનમાં અહીંયા આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એને સમજવામાં મુશ્કેલી પડતી નથી. હવે આ જ કવિતા તમે કોઈ જોન કે જેકની આગળ વાંચી બતાવો તો એ કહે છે કે આપણે કોણ છે આ બધા નળ ને આ બધું, અને શા માટે દમયંતી છોડીને જતી રહે, એને મુશ્કેલી પડશે. તો એ કૂંચીઓ આપણને કેટલીક વારસામાં મળેલી છે, એને કારણે આપણને એ પ્રકારનું સાહિત્ય નરસિંહ મહેતા કે મીરાબાઈનું સાહિત્ય એ સમજવામાં બહુ મુશ્કેલી પડતી નથી. અને એવું ઘણા મને કહે છે કે ગંગા સતી અમને સમજાય છે દાખલા તરીકે, અને એમને ઘણી વાર હું એકાદ પંક્તિ આપીને કહું છું કે આમાં ગંગા સતી ખરેખર શું કહેવા માંગે છે મને સમજાવો, અને પછી એવું રબીશ એક્સપ્લેનેશન આપે કે આપણને દયા આવી જાય કે આ માણસ ગંગા સતી સમજવાનો ક્લેમ કરે છે. એમણે ગંગા સતીને એક પદમાં કહે છે કે એને વચનની વાત કરે છે અને વચનમાંથી 14 લોકની વિજયમ કરીને, અને કોઈ કે એનું અર્થઘટન કર્યું છે કે આ વચન એટલે કે આપણા જે 6 મહાવાક્યો છે તે, હવે એ કઈ ગંગા સતી મહાવાક્યો લઈને એને કઈ કવિતા મૂકવા નથી બેસતી, એ તો કવિતા લખીને પોતાના જ મહાવાક્યો ઉભા કરવા માંગતી હતી કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે, ધીસ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ બાય વચન. તો ગંગા સતીની વચનની કન્સેપ્ટ કેવી હતી, સુરેશ જોશીની સાહિત્યની કન્સેપ્ટ કેવી હતી, નરસિંહ મહેતાની પણ પદની કન્સેપ્ટ કે એમની કવિતાની કન્સેપ્ટ કેવી હતી, તો એ બધું એના સર્જનમાંથી આપણે ધીમે ધીમે એને મેળવી શક્યા. અને એ આખો મારો અહીંયા આખો, અને એટલે પછી એવો જ પ્રશ્ન આપણા લોકપ્રિય સાહિત્યમાં પણ થાય કે લોકપ્રિય સાહિત્યમાં શું છે કે ચાવીઓ બહુ સરળતાથી મળી જાય છે, એ એ એ જે પ્રકારની ચાવીઓ મળી જાય છે, એટલે હરકિશન મહેતાને સમજવામાં મને કોઈ મુશ્કેલી ન પડે, કોઈને પણ મુશ્કેલી ન પડે કદાચ. અને વાચક સરળતાથી, જેમ કાજલબેને કહ્યું એમ, સરળતાથી કંઈ પણ છે કે જો આને મરવા નહીં દેતા, આ નહીં ચાલે જો આ રીતે કરશો તો. એ અમેરિકામાં પણ એક ફિલ્મ બની છે સ્ટ્રેન્જર ધેન ફિક્શન, એમાં પણ આવો જ ઇસ્યુ છે કે પેલી જે લેખિકા છે એ દરેક કેરેક્ટરને મારી નાખે છે, પણ દરેક નવલકથાને એના મેઇન કેરેક્ટરને મારી નાખે છે. આ નવલકથાના મેઇન કેરેક્ટરને એને મારવાનું નથી, પણ પ્રકાશક કહે છે તારે મારવાનું છે, કારણ કે એ પાત્ર એટલી બધી સાદી સેવા કરી છે કે એને એમ થાય છે કે ના ના એને નથી મારવું મારે, પણ અંતિમે પ્રકાશકે નહીં થઈ તું નહીં મારે તો નહીં ચાલે, એને રાઇટર એપોઇન્ટ કરી આપે છે. પેલી પેલીને સાયકોલોજીકલ એક પ્રકારનો ક્રાઇસિસ આવી જાય છે કે હું લખું કે ન લખું, એનું એને મારું કે ના મારું. તો એ બધી લોકપ્રિય કૃતિઓ નહીં, એ ચાવીઓ આપણી પાસે હોય છે, એને કારણે એ કૃતિઓ સમજવામાં મુશ્કેલી નથી પડતી. તો હું એમ કહું છું કે આ ચાવીઓ છે એમ દરેક જમાનામાં, આમ જેમ નરસિંહ મહેતાના જમાનામાં આ બધા જે માઇથોલોજીકલ જે બધી વાત આપણે આપણા મનમાં છે, એમ આપણા જમાનામાં જે જમાનામાં આપણે છે, કેટલાક લોકો એમ કહે છે કે આપણે આધુનિકતાના જમાનામાં જીવીએ છીએ, કેટલાક અનુ આધુનિકતા કહે છે, કેટલાક પોસ્ટ હ્યુમનિઝમના જમાનો કહે છે. સો મેની નો સ્કોલર્સ આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે કયા સમયમાં જીવી રહ્યા છે અને કયા પ્રકારનું જીવન જીવી રહ્યા છે. ઇટ્સ નોટ વેરી ઇઝી, ઇટ્સ વેરી 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 કોમ્પ્લેક્સ. આઈ મસ્ટ, ઇટ્સ વેરી કોમ્પ્લેક્સ નાવ બીકોઝ ઓફ ટેકનોલોજી, બીકોઝ ઓફ બાયોટેકનોલોજી, બીકોઝ ઓફ સો મેની થિંગ્સ, લાઈફ હેઝ બીકમ રિયલી વેરી ડિફિકલ્ટ ટુ ડિફાઈન. પણ એ પરિસ્થિતિમાં આખો આખો જે 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 આપણા માટે જે પ્રશ્ન થાય છે કે એ તે આપણી પાસે રામાયણ મહાભારત કે આ પ્રકારની જે પુરાણ કથાઓ હતી એને કારણે આપણી પાસે મર્યાદિત કહી શકાય એટલી આપણી પાસે એટલા એટલી સ્ટોરીઝ આવી, એટલા નેરેટિવ્સ આવ્યા. હવે તમે કવિતા લખવી હોય કે સાહિત્ય સર્જન કરવું હોય તો અત્યારે બાયોટેકનોલોજી, ક્લોનિંગ, આ તે કેટલા બધા પ્રશ્નો ઊભા થાય છે. મેં એક આર્ટિકલમાં લખ્યું છે કે રઘુવીર ચૌધરીએ જે વર્ષે સોમનાથ નામની નવલકથા લખી એ જ વર્ષે ડોલી નામની ગેટીનું આપણે સર્જન કર્યું. હવે આ બંને સમકાલીન ઘટનાઓ કહેવાય ખરી ના કહેવાય આમ જુઓ તો, અને આમ જુઓ તો કહેવાય. તો વેરી આઈડિયા ઓફ કન્ટેમ્પરરી ઇઝ બીંગ ચેલેન્જ બાય સ્કોલર્સ. તો એને કારણે અત્યારનો જે જમા અત્યારનો જે સાહિત્યકાર છે સુરેશ જોશી પછીનો જે સાહિત્યકાર છે એને માટે માઇથોલોજીના સોર્સિસ અનેક ઠેકાણેથી આપતા હોય છે, અને એમાં તમને અસ્તિત્વવાદ આવે તો એ પણ એક પ્રકારની ઇન કોટ માઇથોલોજી છે. બોડલેરની વાત આવે તો એ પણ એક માઇથોલોજી છે. સેમ્યુઅલ બેકેટ બહુ જાણીતું, સેમ્યુઅલ બેકેટનું એક એણે એના એક નાટકમાં કદાચ કે પેલા કેદીઓ નંબર બોલે છે અને બધા હસે છે, પછી પેલો પૂછે છે કેમ બધા ભાઈ નંબર પ્રમાણે હસો છો, તો કે અમે દરેક જોક્સના નંબર આપી રાખ્યા છે. એટલે પેલો એક કેદી કે નંબર ફાય એટલે બધા જોર જોરથી હસે. તો એ બેકેટને જે કહેવું છે તેટલું કે આપણે બધું જ ધીમે ધીમે મેથેમેટિક્સમાં સારવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ એક બીજી માઇથોલોજી થઈ. તો પછી એને આપણે સાહિત્યમાં કઈ રીતે મૂકવું જોઈએ? તો સેમ્યુઅલ બેકેટમાં તો ઘણા આવા કેટલા બધા પ્રોબ્લેમ્સ છે કે તમે એને એને વાંચો તમને એમ થાય કે અરે હું આ જમાનામાં જીવી રહ્યો છું, કે સામાન્ય અપંગ લાગતો માણસ એને એક્સિડન્ટ કરી નાખે, એને નામ પૂછે પોલીસ અને પછી એ કહે છે કે મને આ મારી જિંદગીમાં પહેલી વાર કોઈ કે નામ પૂછ્યું છે, એટલે મારું તો કોઈ નામ છે જ નહીં. તો નામ વગરનો માણસ 60 વર્ષ સુધી જીવતો હોય આપણી વચ્ચે કે મને કોઈ પૂછ્યું જ નથી, બધું મને સરળતાથી મળી રહે છે. તો આવી આખી જે સૃષ્ટિ હોય એ સૃષ્ટિને સુરેશ જોશીએ બરાબરની અનુભવેલી સાહિત્ય વડે અને પોતાની સેન્સિબિલિટી વડે, એટલે એને કારણે એ સાહિત્યમાં જ્યારે લખવા આવ્યા એને શરૂ કર્યું ત્યારે એમને જરા મુશ્કેલી પડી કે પરંપરાગત જે કંઈ સાધનો હતા સાહિત્યના એ સાધનોથી એ લખી શકે એમ નહોતા. એટલે એમણે જે કર્યું તે એ વખતે ગાંધી યુગનો જમાનો હતો અને ત્યારે વાસ્તવવાદનો જમાનો હતો, રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા કે આ બધું તો સુરેશભાઈને થયું કે જો સાહિત્ય જે જે સમાજમાં બને છે એનું જ જો મારે અનુકરણ કરવાનું હોય તો એનો કોઈ અર્થ નથી, મારે બીજું કંઈક કરવું જોઈએ. એટલે એમણે સૌથી પહેલો વિરોધ તે આ વાસ્તવવાદનો કર્યો, અને એના ભાગરૂપે રઘુવીરભાઈ સાથે પણ બહુ જ વિવાદો થયા અને રઘુવીરભાઈ એમની સામે વિવાદો કર્યા. એટલે સુધી કે જેમ શોભિતભાઈ આનો ઉલ્લેખ કરેલો કે સુરેશભાઈએ તો એમ કહ્યું કે આ સાહિત્યકારો જે વાસ્તવવાદવાળા છે એ તો પેલા નાકા કારકુનો જેમ એ જે કંઈ સમાજમાં બને છે એ લખીને આપણી આગળ મૂકી આપે છે અને એને સાહિત્ય કહે છે, આ સાહિત્ય નથી. એટલે એની સામે એમણે એમ કહ્યું કે નહીં નહીં, હું તો જે કંઈ વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને સીધે સીધા અનુકરણ કરવાને બદલે હું એનું રૂપાંતર કરવા માગું છું. કે રૂપાંતર કેટલાક લોકો સમજ્યા નહીં, કારણ કે બધાને એમ થયું કે બદલી નાખો, એવું નથી. સુરેશભાઈ બીજો શબ્દ વાપર્યો છે અને દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. એ કહે છે કે હું વાસ્તવિકતાનું તિરોધાન કરવા માંગુ છું, વાસ્તવિકતાને વ્યંજના સુધી લઈ જવા માંગુ છું, નહીં કે લક્ષણા સુધી. તો વ્યંજનાનો જે આખો ઇસ્યુ હતો એ આખો મુદ્દો ઘણા ઘણા મિત્રો છૂટી ગયા છે અનફોર્ચ્યુનેટલી, કારણ કે ઘણી વાર શું થાય કે સાહિત્યમાં પણ એકબીજાની સાથે બધું રાજકારણ ચાલતું હોય અને ચાલવું જ જોઈએ, હું એનો વિરોધી નથી. કારણ કે સાહિત્ય રાજકારણ ન જાય તો બધા પછી સેલ્સમેન થઈ જાય, પોતપોતાનું કંઈક એનું કોઈ પણ ક્વોલિટીનું લખાણ આવ્યા કરે. એટલે આ પરિસ્થિતિમાં એમણે એમ કહ્યું કે ના ના, સાહિત્ય દર્પણ બને ન ચાલે, સાહિત્ય એ દીપક બનવું જોઈએ, દીવો બનવું જોઈએ. હવે એનું એક બહુ સરસ કારણ છે કે દર્પણ તમે ધરો તો ત્યાં એક પોલિટિક્સ ઇન્વોલ્વ થાય છે, તમે ક્યાં દર્પણ ધરો છો. અને લુક એટ ધ હિસ્ટ્રી ઓફ ગુજરાતી લિટરેચર, આટલા વાયોલન્સ થયા, નવનિર્માણમાં આટલા માણસો મરી ગયા, આટલા મારી પેઢીના છોકરાઓ મરી ગયા, સાહિત્યમાં કેમ નહીં આવ્યું? એ ક્યાં ગયું તું દર્પણ ત્યારે? તો એ વખતે દર્પણ ત્યાં મૂકવામાં ના આવ્યું. કેમ? કારણ કે દર્પણવાળા જે હતા એ લોકો રાજ્યને સરકારને એ નાખુશ કરવા માટે તૈયાર હતા. અને રઘુવીરભાઈએ મારી સાથે ફોન પર કબૂલ કર્યું છે કે બહુભાઈ તમારી વાત સાચી છે કે આ વાયોલન્સ તો ઇસ્યુ અમે ચૂકી ગયા છે. તો નવનિર્માણનું કોમ્યુનલ વાયોલન્સનું, ગોધરા ને ગોધરા પછીના વાયોલન્સનું, એ બધા વખતે દર્પણ ક્યાંક જતા રહ્યા. સુરેશ જોશીએ એ જમાનામાં એક મુલાકાત નામની એક વાર્તા લખી અને એ વાર્તામાં એક આ પ્રકારની એક વાત કરી કે તેમાં જે નામ યાદ આવે છે, હા, મિસ્ટર ત્રિવેદી, એ કોઈ શેઠિયાને શ્રીપતરાયને મળવા જાય છે. શ્રીપતરાય ઘરે છે નહીં અને એમના બેઠક રૂમમાં બેઠા છે, તો બેઠક રૂમમાં બહુ મોટું દર્પણ છે અને પેલા ત્રિવેદી દર્પણમાં જુએ છે. પહેલા તો સરસ લાગે છે પોતાની ઇમેજ, અને પછી સડનલી હી રિયલાઇઝિસ કે એની ઇમેજ હેઝ બીકમ ઇન્ડિપેન્ડન્ટ ઓફ હિમ. એ સ્વતંત્રપણે પેલી ઇમેજ કામ કરતી થઈ જાય છે. ક્યારેક લાંબી થાય છે, ક્યારેક ટૂંકી થાય છે, ક્યારેક ધૂંધળી થાય છે, ક્યારેક એની સામે આવે છે. સુરેશભાઈ એટલું કહેવા માંગે છે અહીંયા કે દર્પણનો ભરોસો ન કરાય, પ્રતિબિંબનો ભરોસો ન કરાય. જો જગતને મારે એનું પ્રતિબિંબ દ્વારા સમજવું હોય તો એ બરાબર નથી. અને આપણે તો જાણીએ છીએ કે ભક્તિ કવિતામાં મને કે દયારામની કવિતા છે કે એ કહે છે ને કે તમે રીજો ચાંદ્રને, તો ત્યાં પેલી ગોપીઓ એમ કહેશે કે ભાઈ મને ચંદ્ર એટલે કૃષ્ણ સંદેશો કહેવડાવે છે કે હું તો ચંદ્ર જેવો છું, બધે જ મારું પ્રતિબિંબ પડે છે, તમે એનાથી આનંદ કરો. તો ગોપીઓ કહે કે ભાઈ ના, અમારે ચાંદ્રને નહીં રીજીએ. આ કવિતા આપણને બધાને ગમે છે, પણ આપણે એમ નથી કહેતા પછી કે મને સાહિત્યમાં પણ ચાંદ્રણો નહીં જોઈએ. સાહિત્યમાં પણ આપણે પ્રતિબિંબની પ્રશંસા કરીએ છીએ, કારણ કે દેટ ઇઝ ધ વે ટુ બી વિથ એસ્ટાબ્લિશમેન્ટ. જેટલા સાહિત્યકારો રિયાલિઝમની સાથે રહ્યા છે ગુજરાતમાં, ખાસ કરીને એમાં એક પણ સાહિત્યકાર એવો નથી કે જે પ્રો એસ્ટાબ્લિશમેન્ટ ના રહ્યો હોય. એવરી વન હેઝ રિમેન એસ્ટાબ્લિશમેન્ટ. એટલે એની સામે આપણે કહ્યું કે નહીં, દર્પણ મૂકવાનું. અને દર્પણના ભાગરૂપે તમે જે એમની અગતિગમન વાર્તા જુઓ, જે તમને જે મોકલાવી છે બંને વાર્તાઓ છે, અગતિગમન વાર્તામાં ક્યાંય પણ સમય જે છે એ લિનિયર છે જ નહીં. જે તમે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા જુઓ તો એમાં બધું ક્રમમાં બનવા માંડે છે, ભૈયા દાદાનું આ ક્રમ આ ક્રમ આ ક્રમ. અગતિગમનમાં સમયને શૂન્ય સ્તર ઉપર લઈ ગયા છે. બોલો એના એના એની એનું જે કંઈ વર્ણન કર્યું છે કશું જ નથી બનતું એમાં. એનો એની જો આપણે કોઈને સમરી કહેવી હોય તો આપણે કહેવું પડે કે મને ખબર નથી સમરી શું છે. એક માણસ એ ઉતાવળમાં જાય છે અને બસમાં બેસી જાય છે, પણ બસમાં ઊભો રહે છે, બસની બહાર અને અંદર જે જુએ છે એનું આખું વર્ણન છે. અને એમાં બધી ઇમેજીસ મૂકી છે. એ જ્યારે હું સેકન્ડ યર બીએમાં હતો ત્યારે સુરેશભાઈ ગોધરા આવેલા ત્યારે એમણે એક પ્રસંગ કહેલો કે પિરાંતિલો ઇટાલિયન લેખક એના ગુરુને મળવા ગયો અને કહ્યું કે મારે લેખક બનવું છે, શું કરવું? તો ગુરુએ કહ્યું કે મને એક વાક્યમાં એક એવા માણસનું વર્ણન કરી બતાવ જે એ વાક્ય સાંભળતા જ મને ચીતરી ચડે. તો પિરાંતિલોને 6 મહિના લાગ્યા કંઈક, અને 6 મહિના પછી એણે એક વાક્ય લખ્યું કે એ માણસના નાકમાંથી મરી ગયેલી માટીના પગ જેવા વાળ બહાર લટકતા હતા. તો એ સાથે પિરાંતિલોના ગુરુએ કહ્યું કે તું લેખક બની શકશે. મને બહુ એવો વહેમ છે કે સુરેશભાઈ એ આમાંથી ઘણું શીખ્યા હશે, આ સ્ટોરીમાંથી, આ એપિસોડમાંથી. એટલે એમણે બધી આ આ બધા ઇમેજીસ આપી. તો આપણે જે જે શરૂઆતની જે વાર્તાઓમાં જે કથાઓ ઘટનાઓ હતી, હવે કેટલાક લોકો એમ કહે છે કે સુરેશ જોશીમાં ઘટનાઓ ઘટના વગરની વાર્તા, એવું નથી. એમણે એક જ વાર એવું કહ્યું છે ઘટના વગર, એક જ વાર તે ભૂલથી. બાકી એમણે હંમેશા એમ કહ્યું છે કે ઘટનાનું તિરોધાન થવું જોઈએ, એટલે કે ઘટના વ્યંજનાના સ્તર સુધી પહોંચવી જોઈએ. એ આ એમણે વાત કરી છે, નહીં કે લક્ષણના સ્તર સુધી. તો આમાંથી ધીમે ધીમે એ હી મૂવ્સ ઓન ટુ દીપ વાળું જે મેટાફર છે, અને આ મેટાફર એમનો પોતાનો નથી. એમણે કહ્યું છે કે અમેરિકામાં એક બ્રાહ્મસ નામના લેખક હતા, એમનું પુસ્તક શમીરાનંદ લેમ, એમાં એણે આ વાત કરી છે કે એક થિયરી તે સાહિત્યને દર્પણ તરીકે સ્વીકારે છે, બીજી થિયરી તે સાહિત્યને દીવા તરીકે સ્વીકારે છે. એમાં સુરેશભાઈ એ સાહિત્યને દીપ તરીકે સ્વીકારે છે. એટલે જેથી કરીને તમે દીપ જોઈ શકો. ઇટ ઇઝ શોઈંગ, ઇટ ઇઝ નોટ સેઈંગ. So there is a difference between the two. Suresh bhai emna sahitya ma is trying to show the world, ane je realism wala che they are trying to talk about the world, they are saying about the world. E rite aako difference apne jova male. Pachhi na gaala ma, tyar pachhi na gaala ma Suresh bhai badlai gaya thoda, ane ni not bo ocha loko lidhi che. E phenomenology namni ek aakhi ek navi discipline tyare shuru thai thi, અને અત્યારે પણ એનો પ્રભાવ છે. એ એ તરફ વળ્યા. ફિનોમિનોલોજીનું મુખ્ય મેઇન એઝમ્પશન એ હતું કે ધ વર્લ્ડ બિગિન્સ વિથ એક્સપિરિયન્સ એન્ડ રિમેન્સ વિથ ઇન એક્સપિરિયન્સ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સેન્ટન્સ ઓફ ધ પર્સન હુ હેઝ રિટન અ બુક ઓન ફિનોમિનોલોજી. પહેલી જે મોટો જે મોટું જે પુસ્તક ઓથેન્ટિક બહાર આવ્યું હુસેન નામના ફિલોસોફરનું, એણે કહ્યું કે ધ વર્લ્ડ બિગિન્સ વિથ એક્સપિરિયન્સ એન્ડ રિમેન્સ વિથ ઇન એક્સપિરિયન્સ. અને પછી એમણે એમ કહ્યું કે જ્યારે વિજ્ઞાન આવે છે ત્યારે શું કરે છે, એક્સપિરિયન્સને કન્સેપ્ટમાં ફેરવી નાખે છે. મારે તો એવા જગતની પાસે જવું છે, એવું જગત જોતવું છે કે જ્યાં કન્સેપ્ટ આવતા પૂર્વેનું જગત હોય. અને ત્યાં આગળ એમને એમ લાગ્યું કે લિટરેચર ઇઝ ધ ઓનલી થિંગ ધેટ આર્ટ ઇન જનરલ કે જે આ કરી શકે છે. અને પહેલી વાર એમને એમ લાગ્યું કે લિટરેચર અને ફિલોસોફી એ બંને એક જ કામ કરે છે. અને તે વખતે એમણે ભારતમાં સૌ પ્રથમવાર લિટરેચર અને ફિલોસોફી નામનો કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો, અને આઈ વોઝ હિઝ ફર્સ્ટ સ્ટુડન્ટ. આઈ સ્ટીલ રિમેમ્બર કે હુસેન એ કઈ રીતે વાંચતા હતા, હાઇડેગર કઈ રીતે વાંચતા હતા, અને એ બધા કઈ રીતે વાંચતા હતા. એટલે એમણે કહ્યું ધીમે રહીને કે મારો જે વિષય છે તે એટલો જ છે કે જગતને બને એટલું બચાવી લો આ કન્સેપ્ચ્યુઅલાઇઝેશનથી, આ એબસ્ટ્રેક્શનથી, અને એ કામ ખાલી સાહિત્ય જ કરી શકે એમ છે, બીજા ન કરી શકે. અને ઘણી વાર ઉદાહરણ આપતા કે પેલા જેમ કે કોઈ નાચ કોઈ ડાન્સ કરતું હોય ક્લાસિકલ, પછી કોઈ ઓડિયન્સમાં બેઠું હોય, થોડાક પૈસા હોય એ લાગલી સીટ પર બેઠું હોય, પછી એમ કે અરે આટલું ચાલે એના કરતાં આમ બહાર ચાલ્યો તો છેક સુધી પહોંચી ગયો હોય. તેના માટે પેલું ડાન્સ કરવું છે એ વોકિંગથી વધારે કંઈ જ નથી. તો સુરેશભાઈને એની સામે આખું લડાઈ કરવી હતી, લડત કરવી, નોટ લડાય. એટલે એ એ રીતે એમણે એનો એ વિરોધ કર્યો. પછીનો એ ગાળો આવ્યો, એટલે ફોર્માલિઝમ જેને કહ્યું આપણે દીપવાળો, પછી આ ગાળો, અને પછી ધીમે ધીમે એ ભાષા તરફ જતા ગયા. અને ગુજરાતી ભાષાની કયા પ્રકારની સમૃદ્ધિ છે એમણે લખ્યું છે એક ઠેકાણે, કાં તો મોટો મહેલ છે એક એક મેલ પર તમે ખોલતા જાઓ એમ એમ કંઈક નવું નવું આપણને મળતું જાય. ભાષાનું વિસ્મય કયા પ્રકારનું છે અને આ ભાષા, એમણે કહ્યું કે સાહિત્યકારનું કામ ભાષામાં વાસ્તવિકતાને મૂકવાનું નથી, ભાષાને પણ એક્સપેન્ડ કરવાની છે અને વિસ્તારવાની છે. અને સાહિત્યનું કામ માહિતી આપવાનું નથી, સાહિત્યનું કામ આપણને ચેતો વિસ્તાર, આપણી ચેતનાનો વિસ્તાર કરવાનું છે. અને એ માનતા હતા. અત્યારે એમણે જે વાત કરેલી એવી એક ફ્રેન્ચ ફિલોસોફરે પણ વાત કરી છે. એ ફ્રેન્ચ ફિલોસોફર એમ કહે છે કે ત્રણ થ્રી ઇકોલોજી નામની એની ચોપડી છે, એમાં કહે છે કે એક ઇકોલોજી તો આપણે જાણે સાયન્સથી કદાચ રિસ્ટોર કરી શકીએ, બીજી ઇકોલોજી જે છે કદાચ સમાજશાસ્ત્ર મદદ કરે ને આપણને રિસ્ટોર કરે, પણ માણસ અને માણસ વચ્ચેના સંબંધો જે ડિસ્ટર્બ થઈ ગયા છે એનું શું? ત્યારે એને એમ કહ્યું કે એ જોડવાનું કામ સાહિત્ય જ કરી શકે, બીજું કોઈ નહીં. અને એને એમ પણ કહ્યું કે હું એ દિવસોની રાહ જોઉં છું. ઇઝ માય વેરી મારી ફેવરેટ ફિલોસોફર. એ કહે છે કે હું એ દિવસોની રાહ જોઉં છું જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપે કે આ દવાની સાથે 1 પોઈન્ટ એ ડે ઇઝ કમ્પલસરી તમારે કરવી પડશે.